पितहि बुझाई कहौ बलि सोई चौथे पन जही अजसन हो। माँ कैकेयी पुत्र राम ने एक पोतानो विचार रजू करे छे, तमारा पिता ने कहो कि अब वृद्धावस्था नी अंदर तमारी अपकीर्ति न थाय, तमारो अपयश न आ उमरे तमारे निंदा थाय ए उचित नथी, अने इतला माटे तमे तमारा मन थी आ शोक ने काढ़ी नाखो एम राम ने कई कई के छे। तमे समझाओ पितहि बुझाई कहौ बलि सोई, आ वात ने तमे महाराज ने तमारा पिता ने समझाओ कि आ वात सारी नथी, आ सारू देखातु नथी, आ बधु खोटू थई रह्यु छे, अपयश थशे, लोको निंदा ने टीका करशे, अने ते आ उमरे हवे आखी जिंदगी साचव्यू, आखू जीवन साचव्यू के कोईनी कोईनो अपयश नथी लीधो, कोईनु कलंक नथी लीधु, अने हवे आ उमरे एमने आ सूझ्यू। एटले तमारा पिता ने तमे समझाओ कि आवु आवु मरे न करे, अपयश नो वारो न आवे। तुम समसुवन सुकृत जही दिन ने करे, केटला बधा पुण्य ना उदय थयो होय त्यारे तमारा जेवो दीकरो मळ्यो छे, अने ए पुण्य ए जे सत्कृत्य छे एने तमे एनो नाश करी रह्या छो आ रीते, એમ તમારા પિતાને તમે હવે કોઈ પણ સ્ત્રી પુત્ર દ્વારા પિતાને શિખામણ આપવાનું કે એ જ થયું ને, શિખામણ આપો કેટલું અનુચિત। રામ તમારા પિતાને આટલી શિખામણ આપો કે તમારા જેવો આવો સરસ પુણશાળી ભાગશાળી દીકરો મળ્યો છે, ઉચિત ન તાસુ નિરાદર, તો એનો નિરાદર કરવો અનાદર કરવો એ સારું નથી। ઉચિત ન તાસુ નિરાદર, તમે તો પિતા તરીકે છો, હું તમારી પાસે છું, તમારા મનની જે વાત હોય તો મને શા માટે નથી કહેતા, મારો અનાદર કેમ કરી રહ્યા છો, એમ કહેવાનું તાત્પર્ય છે કે તમે આવું કહો, આવો પિતા પુત્રને કે મારો નિરાદર પિતા કરી રહ્યા છે, અનાદર કરી રહ્યા છે। જ્યારે માણસનામાં આવી કુબુદ્ધિ સૂજે અને આવું પાપ આવે ને તોફાન, ત્યારે પોતે નથી સમજતા મારે શું કહેવું જોઈએ અને શું ન કહેવું, પુત્ર તરીકે રામ પાસે બોલાવડાવે છે કે રામ તમે કહો કે હું આવો સરસ દીકરો, કોઈ દીકરો કે ખરો, હીરા મુખસે ના કહે લાખ અમારા બોલ, તો આ તો કઈ કઈ કે છે, તમે કહો આવો લાયક દીકરો મળ્યો હોય ને એનું તમે નિરાદર કરી રહ્યા છો। લાગઈ કુમુખ વચન શુભ કહી છે, કડવે મોડે મીઠા બોલ, મોડું હાવ કડવું હોય પણ મીઠા વેણ કાઢે, એટલે કહ્યું લાગઈ કુમુખ વચન શુભ કહીશે, કડવા મોડે મીઠા વેણ કેવા લાગી રહ્યા છે, શોભે જ નહીં, મોડું કડવું હોય અને પીરસવાની થાળી સરસ મજાના શાક ને ચટણી ને મિષ્ટાનો થી ભરેલી હોય તો એને એને સ્વાદ આવે ખરો, તો કડવા મોડે મીઠા વેણ બોલવા જાય છે કઈ કઈ, પણ એની અંદર થી સ્વાદ નીકળે ખરો, એ તો અહીએ હોય તે જ ઓઠે આવે, તમે એટલું છુપાવી રાખો. ખેર ખૂન ખાંસી ખુશી રહી મને છુપી ના છુપે. કોઈ પણ બાબત તમે હૈયામાં સંતાડી રાખવા માંગો ને, પણ મોઢા દ્વારા, નજર દ્વારા, શબ્દ દ્વારા બહાર આવી જાય, રહે જ નહીં કોઈને કોઈ રીતે. પણ સામો માણસ જો સતર્ક હોય તો એને વાંચી શકે, જો સમજી શકે ત્યાં માણસ આવે. તો લા ગઈ કુમુખ બચન શુભ કહેશે. કડવા મોડે મીઠી વાણી કેવી લાગી રહી છે, બહુ જ આમ સ્પષ્ટ વર્તઈ આવે. કઈ કઈજી ગમે એટલો દંભ કરે, નાટક કરે કે પોતાનું જે અંદરનું હલાહર ઝેર છે તે છુપાવી રાખવા માંગે છે, અને રામ એક સીધો પુત્ર છે એની સાથે અવળી વાતો કરવા માંગે. કહ્યું ને, ચલે બક્ર ગતિ ઝોંકજીની આગળ આવી ગયું. જદ્યપિ સલીલ સમાન, પાણી એક સરખું જ વહેતું હોય, સરખું હોય, પણ પેલી લોહી પીવા વાળી, લોહી ચૂસવા વાળી હોય ને જળો, એ વાંકી ચૂકી આડી અવળી ચાલે. એ એટલે કઈ કઈજીને ઝોંક જળો સાથે સરખાવ્યા, અને રામ એ સીધો પ્રવાહ છે, સન્મતિ વાળા. તો એને કહે છે કે લાગઈ કુમુખ બચન, કડવા મોઢાના મીઠા વેણ કેવા લાગે છે, મગહ ગયા અધિક તીરથ જઈ. મગહર, મગહર જ્યાં ગાડી નાનક દેવજીએ ખોબો લઈને બધા ભગવાનને જળ અર્પણ કરતા હતા, બે હાથે જળની અંજલી આપે, તે બધા પૂર્વની બાજુએ અંજલી આપે. તે નાનક વિચાર કર્યો કે આ બધા અહીંયા જલાશયની અંદરથી અંજલી આપે છે ને એના પિતૃઓ સુધી પહોંચાડવા માટે, તો ત્યાં સુધી પહોંચે તો લાવ ને, હું મારા ખેતરની અંદર અંજલી પાણી પહોંચાડું. તેમણે ખૂબો ઊંચો કરી અને અવળી દિશામાં, અવળી દિશાની અંદર પાણીની અંજલી આપી. લોકો જોઈ રહ્યા, અરે નાનક તમે આવા મૂર્ખ કેમ છો? કે ભાઈ હું તો મૂર્ખ નથી, પણ તમે અહીંથી આ જળાશયમાંથી તમારા પિતૃઓ સુધી જો જળા એ જળની અંજલી પહોંચાડી શકતા હો, તો મારા ખેતર સુધી ના પહોંચાડી શકું. એ મગહ ક્ષેત્ર, અને ત્યાંથી સાચે જ એમણે જે અંજલી આપીને તેમના એમના જે ખેતીનું ખેતર હતું ને ત્યાં સુધી જળ પહોંચ્યું. ભરોસો કરાવડાવ્યો કે જો ખેતર ત્યાં સુધી પહોંચે તો પિતૃઓ સુધી કેમ ને. શ્રદ્ધા છે, દરેક વસ્તુ દરેક બાબત હૃદયની ભાવનાઓથી, અને જીવન આખું ભાવ પ્રધાન છે. ભાવ હોય તો જ થાય, એમને ન થાય. ભાવ હોય તો જ બજારમાંથી કિંમત વસ્તુ તમે ખરીદો. એમ હૃદય અને જીવનની અંદર ભાવ હોય તો જ એ ત્યાં સુધી એ માણી શકે, સમજી શકે, પ્રાપ્ત કરી શકે. તો એ મગહ ક્ષેત્રની અંદર નાનક દેવજીએ જે અવળી જલની આપી અંજલી આપી, હું પણ મારા ખેતરની અંદર તો ત્યાં જ પહોંચ્યું. એની પાછળનો રહસ્ય કેમ કે પિતૃઓ સુધી પણ ભાવાંજલિ પહોંચી શકે છે શ્રદ્ધાપૂર્વક, જે પોતાના મનને સંતોષ થાય. હાસ, મેં શ્રાદ્ધ કર્યું, મારા પિતૃઓને માટે મેં મારું કર્તવ્ય પૂરું કર્યું, અને એ રીતે પોતાને સંતોષ થાય અને પિતૃઓને તૃપ્તિ મળે, આ ભાવ છે. તો એમ અહીંયા ગાડી મગહ ગયા અધિક તીરથ જઈ. ગયા જે એટલે પ્રયાગ. પ્રયાગની વાતો મગહર ક્ષેત્રની અંદર કરવામાં આવે, ત્યાંથી એની દુર્ગતિ થાય, અને સદગતિ આપવા માટે ત્યાંથી અંજલી આપવામાં આવે. એટલે કે ભલે મારા પિત્રોને દુર્ગતિ મળતી, પણ હું તો દક્ષિણ દિશામાં જળ ચડાવીશ, અર્પણ કરું. આમ મગહની અંદર એટલે મગહર ક્ષેત્રની અંદર તીર્થમાં પ્રયાગની વાતો કરે જ્યાં દુર્ગતિ મળવાની એની સામે. એટલા માટે કહે છે કઈ કઈ નું મોડું આવું છે, કડવા મોડે મીઠી વાત કરે, જ્યાં પાપ થતું હોય ત્યાં આગળ પુણ્યની વાતો કરતા. આમ રામ અહી આ પ્રમાણે કઈ કઈ જે કઈ બોલ્યા એ રામે એને બધો જ બિલકુલ શાંતિથી સાંભળી લીધું. પરિસ્થિતિ બહુ ઉભય પરિસ્થિતિ બહુ ખરાબ છે, વિકટ છે. વિકટ પરિસ્થિતિની અંદર પણ સામી વ્યક્તિને ધીરજ પૂર્વક શાંતિથી સાંભળી લેવો, એના આવેશને પણ સાંભળી લો. આ મળે છે કઈ કઈ જે આવેશમાં છે, ગુસ્સામાં છે, છતાંય બહુ જ સૌમ્યતાથી બહુ જ શાલીનતાથી રામે બધું જ સાંભળી લીધું. સહેજ પણ આવેગ આવેશમાં આવ્યા છે. એટલે આપણો અભિપ્રાય આપતા પહેલા સામી માણસ સામી વ્યક્તિને પૂરેપૂરી સાંભળી લો અને એ બધું જ સંભળાવવા માટે પ્રયાસ કરશે, બધું જ બોલવા માટે પ્રયાસ કરશે. અને જે કંઈ બોલે ને ત્યારે સામા માણસને નહીં બોલવા દે, પણ ઉચિત છે એક વાર એનો જે કંઈ ઉભરો હોય એ બધો બહાર ઠલવાઈ જવા દો, એને નિરાતે સાંભળી લો. એ શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે અને કઈ બાબત ઈચ્છે છે એ એના કહેવા ઉપરથી આખી આપણે સમજી જઈએ, ત્યાર પછી જે કઈ જવાબ ઉત્તર આપવો હોય એ ટૂંકા શબ્દોમાં તૈયાર કરવો. રામે કઈ કઈ બધી વાત સાંભળી. રાજા તો બેહોશી અવસ્થામાં છે. સુમંતને કહ્યું જાઓ રામને બોલી આવો. એક રાજા કઈ કહેવા માંગે છે, દશરથજી તો કઈ બોલ્યા નથી, આજ્ઞા આપી નથી, પણ કઈ કઈ ત્યાંથી બોલવાની શરૂઆત કરી કે રામ આવ્યા પછીથી જે પરિસ્થિતિ પોતાને પોતાના મનમાં ભરેલી છે એ પણ વ્યક્ત કરવાની વાતો કરી દીધી ને બધી સાંભળી. અને રામ અહી માત બચન સબ માં કઈ કઈ જે કઈ વાતો કરી એ શાંતિથી સાંભળી લીધી. અને કેવી રીતે પોતાને ગમી હોય એમ, માં તમારી વાત બહુ સારી, સ્વાભાવિક છે. આવેશમાં આવેલી વ્યક્તિને ટાળો પાડવો હોય તો ક્યારે સામુ ના જવું. પહેલું તો તમારી વાત તદ્દન સાચી, ઘણી સાચી છે. તમે આ પ્રમાણે કર્યું, આ કહ્યું ને, પણ આ ઘણું સારું કહેવાય. પણ જો આમ એમ કરીને ધીરે ધીરે વાળતા આવડવું જોઈએ. જો સીધા સીધા આવેગમાં સામા પડવા જાવ તો નહીં સાંભળે, નહીં માને. એટલે ભગવાને પણ જે વ્યવહાર એવી રીતે કર્યો કે માં તમારી વાત મને ખૂબ ગમી. રામ અહી માત બચન સબ ભાઈ, માં તમારી વાત મને બહુ ગમી, બહુ સારી લાગી. સ્વાભાવિક સામા માણસને થોડો પ્રોત્સાહિત કરવો હોય, તમારી વાત સાચી છે, તમે જરાય ખોટા નથી, અને તમે જે કહો છો એની અંદર કંઈક તથ્ય છે. આમ ધીરે ધીરે એને સુલઝાવી એટલે એનો આવેશ છે ટાળો પડે. હા, આ માણસ મને સમજ્યો, મારે મારી વાત આને સાંભળી. અને પછીથી આપણે જે કંઈ વાત કરી એને પાછું વાળવું હોય ને ત્યારે બહુ હળવાશથી પણ અને એમ ધીરે રહી અને વાળી લઈએ. એ રીતે ભગવાને માં કૈકેયીની વાતો ખૂબ નિરાતે શાંતિથી ધીરજપૂર્વક સાંભળી લીધી અને કહ્યું મને તમારી વાત બહુ ગમી, તમારી વાત બહુ ગમી. જીમી સુર સરી ગત સલીલ સુર. ભગવાન નો વાણી પ્રવાહ સ્વભાવ તો ગંગા જેવો છે. જીમી સુરસરી સદગત, જેમ ગંગા નદી વહે, ગંગા જળ વહેતું હોય અને એની અંદર કોઈ બીજું સામાન્ય જળ રેડી દે તો આખરે ગંગા જળ જ થઈ જાય. દૂધમાં પાણી રેડી એટલે દૂધ, પાણી દૂધ થઈ જાય. ગંગા ગંગાની અંદર બીજું પાણી રેડવામાં આવે તો ગંગા જળ થઈ જાય. એમ કઈ કઈના વચન ભગવાનના શીતળ અને પવિત્ર ગંગા જેવા પ્રવાહની અંદર ભળ્યા. ભગવાને પણ કૈકેયીના મતને ગંગાજળ જેવો બનાવી દીધો, શીતળ મધુર. આવેશ કોઈ દિવસ શીતળ ન હોય, આવેશ કોઈ દિવસ મીઠો ન હોય. સુરસ હરિગત, જયારે ગંગાજળ તો મધુર હોય, શીતળ હોય, પવિત્ર હોય. કૈકેયીજીના આવેગ વાળા, છળ કપટ વાળા વચનો ભગવાનના સ્વભાવમાં ભળ્યા, ભગવાનના બોલવાની અંદર ભળી ગયા, ભગવાનના વિચારોની અંદર ભળી ગયા. એને લીધે તુલસીજીએ કહ્યું કે કૈકેયીજીના એ કડવા વચનો પણ મીઠા થઈ ગયા. એ આવેશવાળા ગરમ ગરમ હતા, તે ગંગા જેવા શીતળ જળમાં પડતાની સાથે એ પણ ટાઢા થઈ ગયા. સુરત જીમી સુરત સરી ગત સલીલ સુહાય. અને પછી એ શોભે જુદું પાણી, આ પાણી ના લઈએ, અમે તો ગંગાજળ જ લઈશું. પણ ગંગાજળ ગંગાની નાખીને પછી લોટો ભરી દેતો, પેલું અંદર ભરી ગયું, જુદું રહ્યું. તો આમ મીઠાશ, જીવનની મીઠાશ બીજાને પણ મીઠું કરી, આમળાને મીઠું કરી શકતી હોય મીઠાશ, કેરીને જો મીઠાશ કરી, મીઠું ચાસણી મીઠી કરી શકતી હોય તો પોતાની મીઠાશ બીજાને આપી શકે અને બીજાની કડવાશને કાઢી નાખે. તો ભગવાનનું માધુર્ય, ભગવાનના સ્વભાવની મધુરતા, ભગવાનના સ્વરૂપની માધુરી, સકલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ, કે બીજાની કડવાશ અંદર ભળે ને તોય પાછી મીઠી થઈ અથાણાની માફક. એમ કૈકેયીની કડવાશ, વાણીની કડવાશ, સ્વભાવની કડવાશ, વ્યવહારની કડવાશ ભગવાનમાં એવી ભળી ગઈ, ભગવાને સાંભળી લીધી અને પોતાનામાં એ બધી કડવાશ ભગવાને ભેળવી લીધી. આ આવવા દો, માં બોલવા દો, હું સાંભળું છું, તમે બોલો, હું સારી રીતે સાંભળું છું, તમે કોને. એમ ધીરજપૂર્વક બધી વાત શાંતિથી સાંભળી લઈને ભગવાન કહે છે કે તમારી વાત મને બહુ જ ગમી. પેલો માણસ ટાળો જ પડી જાય. અને એને ઉપમા કેવી આપી કે ગંગાની અંદર બીજું દરેક ગમે તે પાણી ભરી જાય. અરે ગટરનું પાણી ભરી જાય તો એકવાર ગંગા જળ થઈ જાય છે, આપણે જોઈએ છે, જાવ તાર જોજો કેટલા બધા પાણી અંદર ભરી જાય. એટલે તુલસીજીએ જોયું હશે ગંગામાં બીજા પાણી પણ વાળી દેવાયેલા છે. એમ ભગવાનના આ શીતળ મધુર પવિત્ર પ્રવાહમાં કૈકેયીના પ્રવાહને અંદર ગંદો છે, મલિન છે, અંદર ભેળવી દીધો. કારણ ભગવાન સમર્થ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ, એ એટલે સુધી કે અતિ નીચ હું પ્રાણી, અતિ નીચમાં નીચ હોય તો પણ ભગવાન એને સદગતિ આપે છે. ગીતાના નવમા અધ્યાયની અંદર પંદર પેજ વાત કરી કે બધા જ પ્રકારના પાપ કરીને આવ્યો હોય, અપિચેત સુદુરાચારો, ભયંકર દુરાચારી હોય, પણ જો ભગવાનની પાસે જઈને બેસી જાય ને પોતાની જે વાતો ભગવાનને કહેવા માંડે ને તો શું થાય. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ભગવાનની પાસે સત્સંગની અંદર, સત્સંગતની પાસે જાઓ તો તમારા મનને વિચારો સુધરી જાય, વ્યવહારને જીવન સુધરી જાય, તો સીધું ભગવાનની પાસે પહોંચેલા છે. કૈકેયીજી ભગવાનની સમીપમાં જ છે તો પછી એને શિવાર લાગતી. દેહી સદ્ય ફલ પ્રગટ પ્રભાવ, તરત ફળ આપનાર અને એનો પ્રભાવ પણ તરત દેખાડી આપનાર. તો ભગવાનનું સાનિધ્ય હોય અને કઈ કઈ ના ગમે તેવા કડવા વેણ હોય, તમે એટલા તીખા હોય કે ગંદા હોય મેલા હોય, પણ ભગવાનમાં ભળે તો એ પણ ભગવાનના સાનિધ્યની અંદર એ પણ પવિત્ર અને શુદ્ધ થઈ જાય છે.